તારીખ 22/9/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 374 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 304
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 374 ચાલે છે પાનું 208 વિષય છે અંતર્મુખ થવાના પ્રયોગનો પ્રયોગ અને અંતર્મુખ થવાનો પ્રયોગ બે વાત છે. પ્રયોગ તો શરૂઆતથી જ કરવાનો હોય છે, સમજવું એક વાત છે, પ્રયોગ કરવો બીજી વાત છે. આત્માને સમજવો અને આત્માને અનુભવવો એ જુદી જુદી વાત છે. આત્માને સમજવો વિચારની ભૂમિકામાં છે, અનુભવવો એ પ્રયોગના સફળતાનો પર્યાય છે. આત્માનો અનુભવ, સ્વાનુભવ એ અંતર્મુખ થવાના પ્રયોગને અંતે સફળ થતા અનુભવ થાય છે. અહીંયા પ્રયોગનો વિષય છે. પ્રશ્ન કરનારે કોઈ પોતાની કલ્પનાથી પ્રશ્ન ઉઠાવ્યો છે કે આ દ્રષ્ટાંતે પ્રયોગ કરીએ તો કેમ, બે દ્રષ્ટાંત લીધા દીવાનો અને અરીસાનો, કે આ દ્રષ્ટાંતે પ્રયોગ કરીએ તો કેમ. ત્યારે સમાધાન એમ આપ્યું છે કે એ જે દ્રષ્ટાંત છે એ આત્માને સમજવા માટે છે. આત્મ સ્વરૂપ કેવું છે અથવા પોતાનો આત્મા કેવો છે એ સમજણના વિષયમાં પણ અન્યથા સમજણ અથવા વિપરીત સમજણ ચાલી છે. એને તો સમજીને ઠીક કરવી પડે અને એ ન્યાયથી, તર્કથી, અનુમાનથી, યુક્તિથી બરાબર બેસે તો વિપરીત સમજણ ન રહીએ. પણ સમજણ વિપરીત ન રહીએ માટે અનુભવ થઈ જાય એવું કઈ બનતું નથી. સમજણ બરાબર થાય છે, ઊંધા લાકડા નાખેલા સરળા કરો અથવા બહુ ઊંધા ન નાખ્યા હોય તો બહુ પરિશ્રમ ન પડે, નહીં તો થોડી વાર લાગે, થોડી મહેનત પડે, પણ સરવાળે સમજાય ખરું. સમજવાની બુદ્ધિથી વિચારતો હોય તો સમજાય, વહેલું યા મોડું, પણ સમજાય એટલે કામ થઈ ગયું એવું કઈ નથી. કેમ કે એ સમજણ રાગની પ્રધાનતા વાળી ભૂમિકામાં થયેલી હોય છે. રાગની પ્રધાનતા એટલે શું કે અનાદિથી રાગ તે હું એવો જે અનુભવ છે એમાં રાગની મુખ્યતા વર્તે છે. કેમ કે જ્યાં હું પણ હું ત્યાં મુખ્યતા. મુખ્યતા ક્યાં? જ્યાં હું પણ હું, જ્યાં પોતા પણ હું, ત્યાં મુખ્યતા. અને એ ભૂમિકામાં જે સમજણ થયેલી હોય છે એ સમજણના મૂળ બહુ ઊંડા નથી અને એ સમજણ બહુ અસર કરતા પણ હોતી નથી. કેમ કે અનુભવ બીજો ચાલે છે, દેહ તે હું, રાગ તે હું એવો અનુભવ ચાલે છે, સમજણ બીજી રીતે હોય છે. બે વચ્ચે વિરુદ્ધપણાનું અંતર ઘણું છે એટલે એ સમજણને ધોવાઈ જતા પણ વાર ન લાગે અને વિપરીત સમજણ થઈ જતા પણ વાર ન લાગે. પણ એ વિપરીત સમજણ થયા પહેલા સમજણને પ્રયોગમાં લઈ જાય કોઈ જીવ તો અનુભવ સુધી પહોંચી જાય, અને સમજણને પ્રયોગમાં ન લીએ અને એ પ્રયોગનો વિષય પ્રયોજનભૂત છે, પ્રયોગ કરવો ઘટે, પ્રયોગ કરવો જોઈએ એવું ન આવે, અને એમને મેં એ વાતને સમજ્યા કરે ગ્રંથથી, શ્રવણથી, વાંચનથી, વિચારથી, અને ત્યાં ત્યાં રોકાઈ જાય તો એ પણ એક જાતના રાગમાં રોકાવાનું કારણ બની ગયું. એટલે સમજણ આગળ વધવાનું કારણ પણ છે અને સમજણ રોકાવાનું પણ કારણ છે. સમજણ રોકાવાનું કારણ ન થવું જોઈએ એવું લક્ષ્ય પહેલેથી સમજણ કરતી વખતે જ જો હોય તો વાંધો ન આવે, પણ એ લક્ષ્ય ન હોય તો એમાં બહુભાગ જીવો રોકાય છે. પ્રયોગમાં જીવો પોક જ આવે છે, અને પ્રયોગમાં આવે છે એ પ્રયોગની સફળતાને પામીને અંતર્મુખ થાય છે. આટલા સ્પષ્ટ વિચાર પછી હવે અસ્તિત્વ ગ્રહણ કરવાની વાત છે, કે જે સ્પષ્ટ સમજો છે એને હવે ભલે અનેક દ્રષ્ટાંતો એ આત્માનું સ્વરૂપ સમજાણું હોય પણ અહીંયા બેનશ્રી એમ કહેવા માગે છે કે એણે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું જોઈએ. અસ્તિત્વ એટલે હૈયાતી, મોજૂદગી, અને એનું ગ્રહણ એટલે એનો અનુભવ. ગ્રહણ, અનુભવ, વેદન, સંચેતન, ભોગવટો, આ બધા એક અર્થના શબ્દો વપરાય છે. આ બધા શબ્દો એક અર્થમાં વપરાય છે. તો અહીંયા હૈયાતીનો અનુભવ કરવો એમ વાત છે. તો કે છે કે હયાતીનો અનુભવ તો કરે છે, હું નથી એવું કોણ માને છે? આ હું જીવ તો જાગતો બેઠો છું એમ, હું કઈ નથી, હું બેઠો છું ને એમ નથી કહેતા? તમે મારી અવગણના કેમ કરો છો? હું તો જે હું બેઠો છું ને, કોઈ નિગ્લેક્ટ કરતો હોય તો પોતાની હયાતી સંભાળે શકે ને? હું બેઠો છું, હું છું, પછી હું તમારે મને વાત કરવી જોઈએ, મને પૂછવું જોઈએ, મને કહેવું જોઈએ, નથી કહેતા? પણ એ હયાતી જીવ દેહમાં અને રાગમાં અનુભવ કરે છે, એટલે કે અસ્થાનમાં કરે છે, સ્વસ્થાનમાં નહીં. અહીંયા અસ્તિત્વ ગ્રહણ કરવું છે એ અસ્થાનનો અસ્તિત્વ ગ્રહણ છોડીને સ્વસ્થાનમાં અસ્તિત્વ ગ્રહણ કરવું છે, એટલી વાત સ્પષ્ટ છે. અને એ કેવી રીતે થાય અહીંયા પ્રશ્ન છે. ખોલવાની વાત તો એટલી છે કે અસ્તિત્વ ગ્રહણ થાય કેવી રીતે, પિન પોઈન્ટ જે પ્રશ્ન છે એ આ છે. તો કે જ્ઞાન વેદન દ્વારા અસ્તિત્વ ગ્રહણ થાય છે. દેહમાં ને રાગમાં થતું હતું એના બદલે એનું સ્થાન જ્ઞાનમાં આવવું જોઈએ. એટલે જ્ઞાનમાં હવે કોના વડે થાય છે, ક્યાં થાય છે? તો કે જ્ઞાન વેદનમાં. કોના વડે થાય છે? જ્ઞાન વેદન વડે. જ્ઞાન વેદનમાં, જ્ઞાન વેદન વડે, બે કારક જ્ઞાન જ્ઞાનમાં જ છે. કોણ કરે છે કે જ્ઞાન કરે છે, ત્રીજું પણ ત્યાં જ છે. ત્રણેય કારક ત્યાં છે, બાકીના ઓટોમેટિક ત્યાં છે. સમજાય કે ન સમજાય એ જરા ઝીણો વિષય છે, બહુ પ્રયોજનભૂત નથી. પ્રયોજનભૂત એટલું છે કે જ્ઞાનવેદનમાં જ્ઞાનવેદન દ્વારા જ્ઞાન જ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરે છે. જ્ઞાનવેદન છે એ જ્ઞાન સામાન્યમાં છે, જ્ઞાન વિશેષમાં નથી. જી થી થકીને વડે એ ત્રીજી વિભક્તિ છે, ત્રણે ત્રીજી વિભક્તિના અનુસ્વારો છે. આ ત્રણે થી કયો થકી કયો વડે કયો એક જ વાત છે, જ્ઞાન વેદન વડે. જ્ઞાનમાં એ સાતમી વિભક્તિ છે અને જ્ઞાન પોતે કરતા થઈને વેદે છે એ પહેલી વિભક્તિ છે અને કારકની અપેક્ષા આ ત્રણે કારકો છે. એક કાર્ય થવામાં કામ કરનારા, વ્યાકરણનો વિષય છે, વિભક્તિ છે, વ્યાકરણનો વિષય છે. કારકો છે એ વિજ્ઞાનનો વિષય છે, સાયન્સનો વિષય છે. આપણે સાયન્સને લેવું છે, વિજ્ઞાનને લેવું છે. પ્રયોગ કરવો છે ને, પ્રયોગ વિજ્ઞાનમાં થાય. જ્ઞાન વિશેષને ગૌણ કરીને, એટલે જ્ઞેયાકારોને ગૌણ કરીને, એ જ જ્ઞાન વિશેષ જ્ઞાન સામાન્ય ઉપર આવે ત્યારે જ્ઞાન વેદન પોતામાં પોતા વડે ગ્રહણ થાય, એટલે અનુભવ ગોચર થાય. આવી રીતે આ પ્રયોગ છે. જ્ઞાનનો પર્યાય છે એને બે અંગ છે, પર્યાય એક છે, પર્યાય બે નથી. જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષ બે પર્યાય નથી, પર્યાય એક છે. એક પર્યાયના બે અંગ છે, એક જ્ઞાન સામાન્ય અને એક જ્ઞાન વિશેષ. જ્ઞાન વિશેષ પ્રતિક્ષણ અન્ય અન્ય પ્રકારનું જોવામાં આવે છે, વિશેષ વિશેષ પ્રકારનું જોવામાં આવે છે, માટે એને જ્ઞાન વિશેષ કહે છે. ઘડીક આ જ્ઞેયાકારે જ્ઞાન હોય, ઘડીક બીજા જ્ઞેયાકારે જ્ઞાન હોય, ઘડીક ત્રીજા જ્ઞેયાકારે જ્ઞાન હોય, ઘડીક કોઈ જ્ઞેયાકારે હોય, ઘડીક કોઈ જ્ઞેયાકારે જ્ઞાન હોય, એમ અનેક વિશેષતાઓ જે જ્ઞાનમાં થાય છે એનું નામ પાડ્યું જ્ઞાન વિશેષ. અને જેમાં કોઈ ફેરફાર નથી થતો, માત્ર જ્ઞ ચાલુ રહે છે, એવું એક જ્ઞાનનું અંગ છે. એ જ્ઞાન સામાન્યપણે રહે છે, જેને કોમન ફેક્ટર જ્ઞાનની પર્યાયનો કહી શકાય. કે અનેક જ્ઞાનના વિશેષો થવા છતાં પણ જ્ઞાન જ્ઞાન જ રહે છે. જ્ઞાનના વિશેષો એમ કહેતા તે વિશેષો સામાન્યની અપેક્ષાને એ જ વખતે સૂચવે છે, નહીતર એને વિશેષો કહેવાય નહીં. વિશેષો પોતે સામાન્યની અપેક્ષા સહિત જ છે. એમ આંગળી મોટી કીધી એટલે નાનીની અપેક્ષા છે, અને એને નાની કીધી તો મોટીની અપેક્ષા છે, આને મોટી કીધી તો નાનીની અપેક્ષા છે, આને નાની કીધી તો મોટીની અપેક્ષા છે. એમ જ્ઞાનને વિશેષ કહેતા એ સામાન્યની અપેક્ષા છે એમ યથાર્થ જ્ઞાનમાં, યથાર્થ સમજણમાં. એ જ્ઞાન વિશેષ મુમુક્ષુતાને ઉચ્ચ કોટીની નિર્મળતાએ માલુમ પડે છે, વેદનથી માલુમ પડે છે. એ પહેલા આ જીવને જ્ઞેયાકાર જ્ઞાનમાં કોઈ કોઈ જ્ઞેયો પ્રત્યે આસક્તિ હોવાને લીધે અપેક્ષા હોવાને લીધે, ખેંચાણ હોવાને લીધે તે આવિર્ભૂત થયેલું જે જ્ઞાન વિશેષ છે એ જ્ઞાન સામાન્યને તિરોભૂત કરે છે. આ વિષય સમય સારની 15 ગાથામાં છે. એટલે જ્યારે કોઈ મુમુક્ષુ ઉદાસીનતાના ક્રમમાં ઘણો આગળ વધે છે અને સ્વરૂપની ખોજમાં અંતર અવલોકનમાં હોય છે, ત્યારે અંતર અવલોકનના સ્ટેજમાં કોઈ અપૂર્વ ખોજનાની જિજ્ઞાસાના કાળમાં એની ઉદાસીનતા એટલી વધે છે કે એ સ્વરૂપને શોધવામાં ખોજવામાં પોતે જ ખોવાય છે, ખોવાયેલો ખોવાયેલો રહે છે. એટલો ખોવાયેલો રહે છે કે બહારનું લક્ષ્ય બહુ છૂટી જાય છે, ક્યાંય પણ ખેંચાણ રહેતું નથી. મારું અપૂર્વ સ્વરૂપ, મારું પરમાત્મ પદ કોઈ એવું અદ્ભુત છે કે જો એનો પત્તો લાગે ને એનો હું પણ આલંબન આવે તો સમ્યક દર્શનથી માંડીને સિદ્ધપદ સુધીની પર્યાયો સહજ માત્રમાં પ્રગટ થાય. એવું એ અદ્ભુત સ્વરૂપ તો કેવું છે કે જેને મેં અનંતકાળથી જાણ્યું નથી, અનંતકાળથી જોયું નથી, સમજો છું પણ મેં જોયું નથી. કેટલાક દ્રષ્ટાંતોથી એને મને સમજ આવી છે પણ મેં જોયું નથી, મારે હવે જોવું છે. અને શ્રી ગુરુ એમ કે છે કે તારા જ્ઞાનમાં જ છે તારું પદ. ક્યાં છે તારું નિજ પદ? તારા જ્ઞાનમાં જ છે, ક્યાંય દૂર નથી. હવે એ જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ્ઞાન શોધે છે. ક્યાં શોધે છે જ્ઞાન? જ્ઞાનમાં જ્ઞાનમાં શોધતા ખોવાઈ ગયું જ્ઞાન એમાં ને એમાં, ત્યારે બધેથી ઉપેક્ષિત થાય છે. અથવા બીજી સાઈડ સ્પષ્ટ કરીએ તો જે જે આકર્ષણનો આસક્તિનો વિષય હતો કે જ્યાં પરિણામ થોડું પણ ખેંચાતું હતું, ભલે બહુ નહોતું ખેંચાતું હવે પણ થોડું પણ ખેંચાતું હતું, એ કલ્પના માત્ર રમ્ય હતું એવું સ્પષ્ટ ભાસવા લાગે. કઈ કલ્પના થાય છે, આ એક કલ્પના થાય છે કે ઠીક છે, આ ઠીક છે એ કલ્પના થાય છે, એ ઠીક થાય અધિકાય આવે છે. જ્યાં અધિકાય આવે છે એટલે આત્માને અધિકાય જાય છે. આમ બરાબર લાગવા માંડે છે. એટલે જ્યાં ઉદાસીનતા અંતરખોજને લઈને તીવ્ર થઈ એટલે અધિકાય ગઈ, ખેંચાણ ગયા બધા, બધેથી ઉદાસ, બધાની ઉપેક્ષા, એક જ કામ પાછળ જ્ઞાન લાગી ગયું. અને જ્યાં સુધી એ જડે નહીં ત્યાં સુધી ચેન પડે નહીં. જ્યાં સુધી ખોવાયેલી ચીજ જડે નહીં ચેન પડે નહીં, કેમકે બહુ કિંમતી ચીજ ખોવાયેલી છે, અથવા મારું સર્વસ્વ જ ખોવાયેલું છે. એવી અંતરખોજમાં જાય ત્યારે એને જ્ઞાનમાં જ્ઞાન વેદન માલુમ પડે ત્યારે પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ એવું અસ્તિત્વ ગ્રહણ અનુભવાંશે પોતાની હૈયાતી જે સ્વરૂપે છે એવા સ્વરૂપે પોતાની હૈયાતી માલુમ પડે છે, ગ્રહણ થાય છે, એને અસ્તિત્વ ગ્રહણ કહે છે. એ પ્રયોગ એવી ભૂમિકામાં જ્ઞાનમાં થાય છે. હવે બેનશ્રીના શબ્દો વાત વધારે સ્પષ્ટ સમજાશે. કે પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું એવી જાતનો પ્રયોગ કરવા કરતા, એટલે બીજી જાતનો પ્રયોગ નહીં કરતા, પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરવું અર્થાત જ્ઞાયક તરફની દ્રષ્ટિ કરવી તે જ પ્રયોગ છે. એ પ્રયોગને અંતે દ્રષ્ટિ પ્રગટ થઈ જાય છે, કેમ કે દ્રષ્ટિ અસ્તિત્વ ગ્રહણ કરે છે. હા, એટલે ત્યાં શું છે કે હા ના, હજી શ્રદ્ધા નથી, શ્રદ્ધા નથી. દ્રષ્ટિ એટલે દિશા બદલવી, જ્ઞાનની દિશા બદલવી. જોવું, દ્રષ્ટિએ જોવાય છે. એટલે શું છે, અસ્તિત્વ ગ્રહણ કરવું એટલે પોતાના જ્ઞાનને જોવું. જ્ઞાનને કોણ જોવે કે જ્ઞાન જ્ઞાનને જોવે, જ્ઞાન પોતે પોતાને સ્વયંને જોવે. હા, જ્ઞાન પોતાના સ્વયંને જોવે તો કેવી રીતે જોવે, આ સવાલ ઉભો થાય. કે જેમ તું બીજાને જોવે છો એમ તું તને જો, તને જોતા તને તારી હૈયાથી માલુમ પડશે અને એ વેદનથી માલુમ પડશે. શું સમયસારના પરિશિષ્ટમાં એ વાત સ્પષ્ટ કરી છે. પ્રગટ હિ જ્ઞાનમ, જ્ઞાન જો તારું જ્ઞાન પ્રગટ છે. જ્ઞાન માત્રસ્ય, માત્ર જ્ઞાન, એકનું જ્ઞાન, જ્ઞેયવાળું જ્ઞાન નહીં, સામાન્ય જ્ઞાન, માત્ર જ્ઞાન. જ્ઞાન માત્રસ્ય સ્વસંવેદ સિદ્ધત્વાત, સ્વસંવેદનથી એના પોતાના વેદનથી એની પ્રાપ્તિ છે. ત્યાં પ્રાપ્તિ કયો કે અનુભવ કયો, ત્યાં અનુભવ છે એનો, વેદનમાં અનુભવ છે અને ત્યાંથી જ ગ્રહણ થાય છે, અનુભવાય છે, હૈયાથી માલુમ પડે છે. આ રીતે હું આવો હૈયાત છું, હું જ્ઞાનમય આવો હૈયાત છું એમ ત્યાંથી અનુભવાંશે, વિશ્વાસ ઊભો થાય છે. પ્રતીતિ એટલે હૈયાતીનો વિશ્વાસ ઊભો થાય છે કે હું શાશ્વત છું. એટલે બીજું પદ લીધું, હું નિત્ય છું, હું છું અને હું નિત્ય છું, કેમ કે પ્રતીતિમાં એ વિષય આવ્યો. કેમ કે ધારાવાહી છે, જ્ઞાન ક્યારે નથી, એક સમય પણ બંધ કરી શકાતું નથી. તો જે કન્ટિન્યુટી છે, જે સળંગપણું છે, ચાલુ 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 ચાલુપણું જે છે, એના નિત્યપણાને જાહેર કરે છે. સાતત્ય છે એ નિત્યતાને પ્રસિદ્ધ કરે છે. પર્યાય નિત્ય છે, બદલતી છે, પણ બે પર્યાય વચ્ચે ક્યારે અંતર પડતું નથી, સમયનો કટકો પડતો નથી. બીજી પર્યાયના ગ્રહણ પૂર્વક પૂર્વ પર્યાયનો વ્યય થાય છે. પૂર્વ પર્યાયનો વ્યય થયા પછી બીજી પર્યાય નથી ઉત્પન્ન થતી. ઉત્તર પર્યાયના ગ્રહણ પૂર્વક પૂર્વ પર્યાયનો વ્યય છે, આવું વસ્તુનું સ્વરૂપ છે. તે જરા સૂક્ષ્મ વિષય. આ વાત ઉપર તો સમંત ભદ્રાચાર્ય આફરીન થયા છે. હે જિનેન્દ્ર વિતરાગ, તમારા બાહ્ય અતિશયથી મને કાંઈ આકર્ષણ થતું નથી. 34 આપના ભલે રહ્યા, એ તો ઇન્દ્રજાળિયાને હોય, જાદુગરોને હોય એમ કીધું, એટલે રિદ્ધિ સિદ્ધિ લબ્ધિવાળાને હોય, એથી કાંઈ અમને કાંઈ અમારા મુનિઓને કાંઈ લેવા દેવા નથી, કેમ કે અમે તો ખંખરીને નગ્ન થઈને બેઠા છીએ હવે. એ રીધિ સિદ્ધિ લબ્ધિ અમારે કોઈ પરિગ્રહથી મતલબ નથી, એમાં કાંઈ સુખ નથી, એની કોઈ મહત્તા નથી અમને. એક સમયમાં ઉત્પાદ વ્યય ધ્રુવ આપે જે કહે ને, ફેન્ટાસ્ટિક વાત કરી છે. આપણે આપની સર્વજ્ઞતા ને આપની વિતરાગતા અહીંયાથી અમે પકડી છે. કૃપાળુદેવે તો બહુ સરસ વાતે લીધી છે. જંગલમાં જેમ કોઈ સિંહ ત્રાડ નાખે એમ સમુદ્ર ભદ્રદાતા જે જંગલમાં બેઠા ત્રાડ નાખે છે, એવી રીતે વાત લીધી છે. હા, એ જે એક સમયની અંદર ઉત્પાદ વ્યય છે, એક જ સમયમાં જે ઉત્પાદ વ્યય છે એ ધ્રુવતાને જાહેર કરે છે. પર્યાય પલટો ખાય છે, એક જ સમયમાં વ્યય થાય છે, એ જ સમયે બીજી ઉત્પન્ન થાય છે, એની ધ્રુવતાને પ્રસિદ્ધ કરે છે, અનિત્ય નિત્યને જાહેર કરે છે. એ જે આપણે વાત કરી છે ને, એ અંતર્મુખ થવાનો ચમત્કાર છે. અમને ધ્રુવના ગ્રહણનો, ધ્રુવના પકડ આવે છે ત્યાંથી, અમને અમારો નિત્ય આત્મા ત્યાં પકડાય છે. છે અને નિત્ય છે બે એક સાથે પકડવાનો કહેવામાં ક્રમ પીડ્યો કે છે, અને પછી ક્રમ પીડ્યો કે નિત્ય છે, પણ છે એ નિત્યપણે જ પકડાય છે. અમારી હૈયાતી, અમારી મોજૂદગી અમને નિત્ય છે એવી રીતે શાશ્વતપણે પકડાય છે. અને જ્યાં હું શાશ્વત છું એમ આવ્યું, ત્યાં મૃત્યુથી માંડીને જગતના તમામ ભય ગયા, ભયની પરિણતિ ગઈ અને એ પરિણતિનું દુઃખ ગયું, આકુલતા ગઈ, નહીંતર અનંતી આકુલતાથી ઘેરાયેલો છે પર્યાયમાં. પરિણામની દિશા બદલાણી, વીર્ય ગુણની પર્યાય ઉછાળો માર્યો, સીધી આત્મા ઉપર છલંગ મારવા માંડ્યો પુરુષાર્થ. હવે ધીમે ધીમે નથી હાલતો, એવી બહુ મોટી વાત છે. સ્વરૂપ લક્ષ થયું અહીંયા ઓળખાણ થઈ, અને લક્ષના કારણથી જે પુરુષાર્થ ઉપડે છે એ આવરણને તોડીને પાતાળ પાણી કાઢે છે, એટલે એમાંથી આનંદના ફુવારા છૂટે છે. એને સ્વાનુભૂતિ કહી, એને સ્વાનુભવ કયો. એવી રીતે અહીંયા અસ્તિત્વ ગ્રહણ કરવું એ જ પહેલો પ્રયોગ છે. હું દેવા જેવો છું કે અરીસા જેવું છે તેમ વિચારવું એ પ્રયોગ નથી, એ તો જાણવાની ને સમજવાની રીત છે. એ બધા દ્રષ્ટાંતો આત્માને જાણવા ને આત્માને સમજવા માટે વાત છે. શું સમજવું બીજી વાત છે, પ્રયોગ કરવો બીજી વાત છે. એટલે જે દ્રષ્ટાંતો આત્માને સમજવા માટે આપ્યા છે એ દ્રષ્ટાંતોને પકડીને પ્રયોગ કરવા જાય તો કઈ પ્રયોગ થાય નહીં. જ્ઞાની કેમ, જ્ઞાની વગર કોણ સમજાવે કે આમ નહીં તારે આમ કરવાનું. સમજાવવામાં તો અનેક દ્રષ્ટાંતોથી આત્માને સમજાવે. સમયસારમાં તો 100 દ્રષ્ટાંતો હશે, કેટલા 100 દ્રષ્ટાંતો આપ્યા છે. સમજાવવાની રીત ઘણી છે, પ્રયોગની રીત એક જ છે. પ્રયોગની અનેક રીત નથી. સમજાવવામાં ભિન્ન ભિન્ન પાસા ઉપર હાઈલાઇટ પાડવી છે. એક જ પદાર્થ અનેક ધર્મોથી વિભૂષિત છે તો એને જુદા જુદા ધર્મો ઉપર હાઈલાઇટ સમજવા માટે આપે છે, જુદા જુદા વ્યૂ પોઈન્ટથી, દ્રષ્ટિકોણથી. સમજવું એક જુદી વાત છે અને પોતાનો અનુભવ કરવો એ સાવ જુદી જ વાત છે. સમજવું રાગની પ્રધાનતામાં પણ બને છે, અનુભવ જ્ઞાનની પ્રધાનતામાં આવે છે. જ્ઞાનના આધારે, જ્ઞાન વેદનના આધારે અસ્તિત્વ ગ્રહણ થાય છે અને પોતાની નિત્યતા, પોતાનું શાશ્વતપણું અવલંબનથી હાથમાં આવે છે. એનું અવલંબન સાથે સાથે લેવાય છે. એ અવલંબન લેવાતા જગતના અનિત્ય પદાર્થો અને અનિત્ય પર્યાયોના અવલંબનમાં છૂટવું બને છે, ફેર પડી જાય છે, અને આ પાયાનું એક મોટું કામ થયું અહીંયા. તું દુઃખ શેનું છે? પરાવલંબનનું છે, પરાધીનતાનું. આમ આપણે કહીએ કે પરાધીનતામાં સ્વપ્ન સુખ ન હોય, પણ નિરંતર સંસારમાં પરાધીન પરિણમન ચાલે છે અને બધા જ પરિણમનમાં આકુલતા ચાલે છે. આકુલતા થઈ રહી છે, વિદાય રહી છે, ટેવાઈ ગયું છે એટલે ખબર નથી. શું કહે છે કે એ તો જાણવાની ને સમજવાની રીત છે. હું કેવી રીતે જાણું છું, દીવાની જેમ જાણું છું, કરીસાની જેમ જાણું છું, એ બધી જાણવાની ને સમજવાની રીત છે. શું કે આત્મા કેવી રીતે જાણી રહ્યો છે એ સમજવાની રીત છે, વાત છે. જાણવાની પરિણતિ જેમ થાય છે તેમ થાય છે, સમજી લ્યો કે આમ જાણવું થાય છે, આમ જાણવું. પોતે પોતાના જ્ઞાન વ્યાખ્યાન સાર 1 માં 220 નંબર વાત કરી છે કે એકવાર અનંતમાં, અનંત કાળમાં એકવાર પણ અસ્તિત્વ ગ્રહણ થયું નથી. એકવાર પણ જો અસ્તિત્વ ગ્રહણ થાય તો આત્મા નજરાય છે અને ત્યાંથી ખસી શકતો હું નથી, અને એને સમ્યક દર્શન થાય થાય ને થાય એ વાત ત્યાં કરી છે. અસ્તિત્વ ગ્રહણની વાત કૃપાળુદેવ પણ કરે છે, એ જ અસ્તિત્વ ગ્રહણની વાત બેનશ્રી પણ કરે છે. કહેવાની જરૂર નથી કે બધા જ્ઞાનીઓ એક જ વાત કરે છે, એ હવે કહેવાની જરૂર નથી. પોતે પોતાના જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ કરવું તે પ્રયોગ કરવાનો છે, પોતે પ્રયોગ કરવાનો છે. પ્રયોગ પોતે કરવાનો છે કે હું આ ચૈતન્ય છું, હું આ ચૈતન્ય છું, એમ ચૈતન્યના આધારે ચૈતન્યને ગ્રહણ કરવાનો છે, જ્ઞાનના આધારે જ્ઞાનને ગ્રહણ કરવાનું છે. સમયસારને સંવર અધિકારની 181-82 ગાથા ગુરુદેવના પ્રવચનો ચાલતા હતા. સંવર કઈ રીતે થાય છે, કેમ કે ત્યાં ત્યાં અવલંબનનો અને પુરુષાર્થનો પ્રકાર તો કઈ બદલાતો નથી, એટલે જ્ઞાનીને પણ કઈ રીતે થાય છે, તો કે જ્ઞાનના આધારે થાય છે. જ્ઞાનના આધારે નાયક પકડાય છે, અખંડ સ્વરૂપનું અવલંબન જ્ઞાનના આધારે થાય છે, જ્ઞાન વેદનના આધારે થાય છે. એટલે ત્યાં આધાર આધેય સંબંધનો પ્રયોગનો વિષય ચાલ્યો છે ગાથાની અંદર. આધાર આધેય સંબંધનો, કેમ કે આધાર અને આધેય બે થયા ને, એક આધાર અને એક આધાર લેવા યોગ્ય આધાર ને આધેય. તો કે જ્ઞાન જ આધાર છે, જ્ઞાનની ક્રિયા લીધી છે, પર્યાય થી પકડાય છે ને, વેદન થી પકડાય છે, વેદન પર્યાયમાં છે. તો ત્યાં જ્ઞાન ક્રિયા શબ્દ આચાર્ય વાપર્યો છે કે જ્ઞાન ક્રિયા આધાર છે અને સ્વરૂપ આધેય છે. એટલે આધારે રહેલો પદાર્થ તેને આધેય કહેવામાં આવે છે. તો કે પર્યાય આધાર અને ત્રિકાળીયનું આધેય, તો કે હા અહીંયા રીતમાં એમ વાત છે. ગુરુદેવ બહુ સ્પષ્ટ કરેલું, રીતમાં વિધિમાં એ વાત છે, નહીતર ત્રિકાળી આધાર અને પર્યાયનો આધાર, પર્યાય એના આધારે એનું અવલંબન લઈએ છીએ. જો કે બી ઉલટી સુલટી વાત છે, ન સમજાય એવી વાત છે. જો પ્રયોગે ન ચડે તો સમજાય એવી વાત નથી. આધાર તો ત્રિકાળીનો લેવાનો છે, ત્રિકાળાના આધારે પર્યાય એનો આધેય છે. આધાર તો ત્રિકાળીનો હોય, અવલંબન તો ત્રિકાળીનો હોય, તો કે એ વાતે બરાબર છે. પણ વિધિના વિષયમાં તો કે જ્ઞાન ક્રિયા આધાર અને જ્ઞાન સ્વભાવ એનો આધેય, વિધિ એમ છે. પછી તો કે ત્રિકાળી આધાર અને પર્યાય આધાર, આવું ઉલટું સુલટું છે. હવે એ બુદ્ધિમાં તો બેસે એવો વિષય નથી. બુદ્ધિ લડાવવા જાય બુદ્ધિ વાળો તો બુદ્ધિ બેસે એવી નથી. ઉલટું સુલટું છે. એકવાર તમે એમ કહો છો કે જે આધાર છે તે આધેય છે, પછી બીજી વાર કહો છો કે એ જ આધાર છે ને ઓલો આધેય છે. ઘડ કેવી રીતે બેસાડવી? પ્રયોગે ચડ યોગર નહીં પકડાય, એ વાત નહીં સમજાય તને. એટલી સમજવાની રીત થી તું દ્રષ્ટાંત પકડીને પ્રયોગ કરવા જાય, પ્રયોગ નહીં થાય. અસ્તિત્વ ગ્રહણ નો પ્રયોગ છે આમાં પહેલો. એવી બધી વાતો છે. આ ગુપ્ત ભેદ છે. સાંજના રાતના સ્વાધ્યાયમાં આવ્યો કૃપાળુ દેવે એમ કહ્યું સુભાષભાઈને કે અમારે તમને અનેક મંત્ર આપવાના છે. શું કીધું? કાલે એક પત્ર પેલો 234માં કે અમારે તમને અનેક મંત્રો આપવા છે, પણ સમાગમ થાય ત્યારે આપીએ ને, કંઈ લખાણમાં તો કંઈ આપી શકાય એવું છે નહીં. તો મંત્ર એટલે શું? કે ગુપ્ત ભેદ. ગુપ્ત ભેદ એટલે શું? કે રહસ્ય. અને રહસ્ય તો હંમેશા ગુપ્ત જ હોય, એ તો વિશેષણ લગાડીને કીધું ચોખ્ખું, બાકી તો રહસ્ય તો ગુપ્ત જ હોય. તો કે એ શું છે? કે એ અંતર્મુખ થવું એ છે. તો અંતર્મુખ થવું કેવી રીતે? કેમ કે સમજણમાં તો એમ લીધું કે ત્રિકાળીના આધારે પર્યાયનો, ત્રિકાળીનો આધાર લઈને પર્યાયનો અવલંબન લેશે, અંતર્મુખ થશે ત્યારે. પણ રીત શું એની? એ તો સમજાણી વાત. સ્વરૂપ સમજાણું કે સ્વરૂપ ત્રિકાળી છે, પર્યાય સમજાણી કે પર્યાય અનિત્ય છે. અમે પર્યાય અંતર્મુખ થઈને સ્વરૂપનું અવલંબન લઈએ છીએ, પર્યાયને આધાર ત્રિકાળીનો છે. આ બધું સમજાણું, પણ રીતનું શું? જે કોઈ ગુપ્ત ભેદ છે એ તો આ છે, જે રહસ્ય છે એ તો અહીંયા છે. તો કે જ્ઞાન ક્રિયા આધાર અને જ્ઞાન સ્વભાવ એનો આધેય, એના આધારે અંદર જવાશે, અંતર્મુખ એમ થવાશે. એ સિવાય અંતરમાં નહીં ઉતરાય આ પ્રયોગ સિવાય. આ ગુપ્ત ભેદ છે, આ મંત્ર છે, અને પ્રયોગે ચડીને એ મંત્રને સાધ્ય કરવાનો છે ત્યારે એની સિદ્ધિ એટલે પ્રાપ્તિ છે. વાત તો વાત છે, પ્રયોગ બીજી ચીજ છે. બાકીમાં જે બધી વિદ્યાઓ છે એમાં જે મંત્રો છે ને, એમાં તે પ્રયોગ ચડવું પડે છે, પછી એ મંત્ર સાધ્ય થાય છે. મંત્ર તો આપે છે એને કે આ મંત્ર છે, પછી એને સાધના કરવી પડે છે એ મંત્ર ઉપર, પછી એને સાધ્યની સિદ્ધિ થાય છે. બારમાં એમ છે, બીજી વિદ્યાઓમાં તે એમ મંત્ર આ છે. મંત્ર કહેવાય, પ્રયોગ તો પોતાને કરવાનો, સાધના પોતાને કરવાની, અને જે રીતે કહે છે એ રીતે. બીજી રીત પકડવા જાય તો થાય નહીં, કામ કામ કામની રીતે થાય. અને એકદમ સાયન્ટિફિક છે, વૈજ્ઞાનિક વિષય છે. હું આ ચૈતન્ય છું અને આ વિભાવ તે હું નથી. અવલોકનથી અનુભવમાં આવતા ભાવોને અનુભવથી સમજવા પડે છે. આ અનુભવ સમજવાની અનુભવ પદ્ધતિ છે. અનુભવ પદ્ધતિએ સમજ્યા વિના કેવળ માત્ર વિચાર પદ્ધતિએ સમજે તો એથી કોઈ કામ ન થાય, એથી કોઈ કામ થાય નહીં. મોક્ષ માર્ગ સ્વાનુભૂતિ પ્રધાન છે અને ત્યાં પહોંચવાનો વિષય કાર્ય પદ્ધતિ પણ અનુભવ પદ્ધતિની જ છે, બીજી નથી. વિચારતા 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 વિચાર કરતાં કરતાં અનુભવ નહીં થાય, અનુભવ પદ્ધતિથી અનુભવ કરતાં કરતાં અનુભવ સુધી પહોંચે, સ્વાનુભવ સુધી પહોંચે છે, એમ વાત છે. એટલે એ પ્રયોગમાં અનુભવ પદ્ધતિ છે. પ્રયોગ પદ્ધતિ કયો કે અનુભવ પદ્ધતિ કયો, બે એક જ વાત છે. આ વિભાવ પરિણતિ મારો સ્વભાવ નથી, હું વિભાવ સ્વરૂપ નથી, એમ અનુભવમાં આવતા ભાવોને અનુભવતા અનુભવતા પરખે. જેમ કસોટીના પથ્થર ઉપર સોનાના જુદા 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 ઘાટોને, એટલે જુદા જુદા વાળા, કોઈ ચાર વલ્લું, કોઈ સોળ વલ્લું, કોઈ આઠ વલ્લું, કોઈ પંદર વલ્લું, કોઈ ચૌદ વલ્લું, એમ જુદા જુદા લીટા કરીને કમ્પેરેટિવલી એનું નોલેજ કરે. કસોટીનો પથ્થર જોયો હોય તો કેટલાય લીટા કર્યા હોય એના ઉપર, પછી એના ઉપર અવલોકન કરે, બહુ બારીકાઈથી અવલોકન કરે, વારંવાર એને જોયા કરે, આમાં આમાં ફેરશું, આમાં આમાં ફેરશું, કેમ કે સોના પણ પરખવું છે, એમ સ્વભાવ પરખવો છે. અને એ જ્ઞાન સ્વભાવ પરખવો છે, અને જ્ઞાનથી જ્ઞાન સ્વભાવ પરખવો છે. એ જાતિના ભાવો ચાલે છે, વિભાવ જાતિના અને સ્વભાવ જાતિના. વિભાવ જાતિમાં પ્રકાર અનેક છે પણ જાત એક છે. સ્વભાવ જાતિમાં પ્રકાર બે જ છે, જ્ઞાન સામાન્ય અને જ્ઞાન વિશેષ, એથી વધારે નથી. ત્યાં એકમાં અંધારું છે, એકમાં અજવાળું છે, એક જાણનાર ભાવ છે, એક નહીં જાણનાર ભાવ છે, એક અનુભવનાર ભાવ છે, એક નહીં અનુભવનાર ભાવ છે. અવલોકનથી એની પ્રેક્ટિસ શરૂ થાય છે. એટલે અવલોકનની ભૂમિકામાં સતત અવલોકન ચાલ્યા પછી અંતરખોજનો વિષય શરૂ થાય, અને એમાં એ આ વિભાવ તે મારું સ્વરૂપ નથી, મારું જ્ઞાયક સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, પણ હું જ્ઞાયક છું, એમ અંદરમાં જ્ઞાનથી અસ્તિત્વ ગ્રહણનો પ્રયોગ કરવો. આખો પેરેગ્રાફ અસ્તિત્વ ગ્રહણના પ્રયોગ કરવા ઉપર છે. અસ્તિત્વ ગ્રહણનો પ્રયોગ કરવો, પોતાની હયાતી, પોતાની મોજૂદગી એને અનુભવમાં લેવી, ગ્રહણ કરવી એટલે અનુભવમાં લેવી. તો અનુભવ કરનાર તો જ્ઞાન છે, અનુભવને જાણનાર પણ જ્ઞાન છે, અનુભવ કરનાર પણ જ્ઞાન છે. તો જ્યાં અનુભવ થાય છે ત્યાંથી પોતાના અનુભવને અનુભવીને, અનુભવને વેદનને અનુભવીને અનુભૂતિ સ્વરૂપ આખી વસ્તુ છે એમ અખંડ પદાર્થને ત્યાંથી ગ્રહણ કરવાનું બને છે. અંશ ઉપરથી અંશીનું ગ્રહણ સહજ માત્રમાં થાય છે. જેમ ગળાશ ઉપરથી ગોળના ગાંગડાને પકડ્યો, આંધળાએ પણ હાકરના ગાંગડાને પકડ્યો, કોઈ આંધળાને એના મોઢામાં ગાંગડો મૂક્યો અને એને ગીળે લાગ્યો એટલે એને તરત કીધું કે હું હાકર ચાવું છું, ખારાશ જામી તો કે હું મીઠાના ગાંગડાને ચાવું છું. અંશ ઉપરથી સ્વાદના અંશ ઉપરથી આખા પદાર્થને પકડ્યો કે નહીં, એમાં એ વેદાંશ ઉપરથી અખંડ જ્ઞાયકનું ગ્રહણ થાય છે, એવું સહજ માત્રમાં પ્રેક્ટિકલ નોલેજ પૂરી વસ્તુને ગ્રહણ કરી શકે છે, ગ્રહણ કરે છે, એનું નામ અસ્તિત્વ ગ્રહણ છે. અને આ એક જ અસ્તિત્વ ગ્રહણ ઉપર સ્વાનુભવથી માંડીને ચૌદે ગુણસ્થાનના મંડાણ છે. એટલે કૃપાળુદેવે બહુ ઊંડી વાત એ કરી ત્યાં 220 બોલમાં કે કોઈ જીવ સંકિતથી પડે છે, અસ્તિત્વ ગ્રહણ થયેલું કદી છૂટતું નથી. 11મેથી પડે, 6ઠેથી પડે, 4ઠેથી પડે, મિથ્યા દ્રષ્ટિ થાય, અસ્તિત્વ ગ્રહણથી કોઈ પડે નહીં. ફરીને સંકિત થવાનું કારણ અસ્તિત્વ ગ્રહણ થયું તે છે. આ વાત એમણે લખી છે ત્યાં 220માં. તો એ વસ્તુ કેટલી મજબૂત હોવી જોઈએ. ધ્રુવનું એકવાર અસ્તિત્વ ગ્રહણ થયું, હજી સમ્યક દર્શન નથી થયું, સમ્યક જ્ઞાન નથી થયું. ધ્રુવનું એકવાર અસ્તિત્વ ગ્રહણ થયું, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને કેવળ જ્ઞાન સુધીનું કારણ છે. એટલે કે જેમ ધ્રુવનો વિનાશ નથી તેમ અસ્તિત્વ ગ્રહણનો વિનાશ નથી. સમ્યક દર્શનનો વિનાશ થાય, ઉપશમ ને ક્ષોપશમ હોય ત્યાં સુધી ક્ષાયક હોય તો ન. છઠ્ઠા ગુણ સ્થાન હાથમાંથી પડીને મિથ્યાત્મા આવે, 11માંથી પડીને મિથ્યાત્મા આવે, ક્ષાયી સંકેતથી પડે નહીં, કેવળ જ્ઞાનથી પડે નહીં, એમ અસ્તિત્વ ગ્રહણથી છૂટે નહીં. મોક્ષમાં પહોંચી જાય. અર્ધપુત્ગલ પરાવર્તન કરીને પણ મોક્ષ, કારણ એકવાર અસ્તિત્વ ગ્રહણ કર્યું છે. આ એ વાત કરે છે બેન સર, એકવાર અસ્તિત્વ ગ્રહણનો પ્રયોગ કરીને અસ્તિત્વ ગ્રહણ કર, પછીની વાત બધી ઓટોમેટિક છે. જાઓ પુને 220માં આપ્યું જ ને, કેમ કે પેલું સમકિત ઉપશમ થાય છે અને ઉપશમ તો લઘુ અંતર્મૂર્તમાં જ રહે છે, એ તો બધાને છૂટી જાય છે. પછી કોઈ ક્ષોપશમમાં આવે તો એવા કાળમાં કોઈ ક્ષાયકમાં આવતું તો કોઈ મિથ્યાત્મા આવે. એના ત્રણ ઉત્તર પર્યાયો ત્રણ છે, કાં મિથ્યાત, કાં ક્ષોપશમ સંકિત ને કાં ક્ષાયિક સંકિત. ઉપશમ તો રહેવાનું જ નથી, એ તો 5 સેકન્ડમાં પૂરું થઈ જાય છે લઘુ અંતર્મૂર્ત. કૃપાળુદેવે એને બીજ જ્ઞાન કીધું છે, એ બીજમાં તાકાત વડલો થવાની છે. કૃપાળુદેવે બીજમાં વડ જોયો છે, બીજમાં બીજ નથી જોયું, બીજમાં વડ જોયો છે એમણે, રાયના દાણામાં વડ જોયો છે. અને વડલાનું બીજ રાયના દાણા જેટલું જ હોય છે, જે નાની રાય આવે ને એટલું જ વડનું બીજ હોય છે. ટેટો મોટો આવડો હોય પણ એની અંદર તો 50-100 બીજ હોય અંદર, અને એક બીજમાં એક એક વડ છે. હે, માઇલો સુધી પથરાય એ વડલો, બીજમાં વડ જોઈને બીજ જ્ઞાન કીધું છે. અને એ બીજ જ્ઞાનનો વિષય એમણે 471-72 ખોઈલો પહેલા વહેલા સુભાગભાઈ માટે, પણ ત્યારે કામ આગળ ન ચાલ્યા એટલે મળ્યું, પછી ઈડર લઈ ગયા એમને.